सज्जतानु संग लावे खेती मा रंग कार्यक्रम नंबर 123 प्रसारण तारीख 4 जून 2009। धरती माताना सौथी वाला संतान एवा मारा वाला खेडूत भाइयों बहनों ने आजे पशा भाई अने पर्यावरण प्रेमी महेश भाई पंड्या साथे नमस्कार।
उमाबुन थोड़ा वर्षो थी तो ये उत्थवा लागू छे को अब खेडू तो कुदरत ने वाला नहीं बोलो
एवं केम लागवा माड्यु छे।
अब तमज को ना टाइम ठंडी पड़ ना समयसर जो ये वो ताप पड़ कना चुमा हम ओ मन धरई जाय ओ वरहद आवे बोल।
पशा भाई आजे अपना मेहमान बनेला श्री महेश भाई पंड्या तो स्पष्टपणे उ माने छे के आ बद्धा फेरफारो माटे आपणे એટલે કે માણસો જ જવાબદાર છીએ, આપણે કુદરતની કાળજી નથી લેતા, એટલે કુદરતે આપણે ચિંતા કરવાનું છોડી દીધું છે। તમને ખબર છે લોકોને એ વિશે જાગૃત કરવા જ આવતીકાલે એટલે કે 5 જૂને દર વર્ષે આખી દુનિયામાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે।
અલ્યા પણ ભાઈ અમે તો કહેવાય જ ધરતી પુત્રો, જીવોએ કદી જમીન ઉપર ખુલ્લો પગ ના મૂક્યો હોય ઈઓને આ બધી વાત સમજાવવાની હોય શું ભલા માણસ
નથી। એ વાત સમજાવવા જ મહેશ ભાઈ આવ્યા છે, એટલે સૌ પહેલા બધા ખેડૂત મિત્રો વતી એમને ફરી નમસ્તે કહી દઈએ અને પછી જે પૂછવાનું એ પૂછવા માંડીએ। નમસ્તે મહેશભાઈ।
નમસ્તે ઉમાબેન, નમસ્તે પશાભાઈ અને મારા સૌ ખેડૂત મિત્રોને નમસ્કાર।
તમને બધા મિત્રોને મહેશભાઈની ઓળખાણ આપી દઉં। તમને ખબર છે પર્યાવરણ મિત્ર નામનું એક મેગેઝિન આવે છે, તો એ મેગેઝિનના સંપાદક છે આ મહેશભાઈ। પર્યાવરણ માટે ગુજરાતમાં જ નહીં આખા દેશમાં પર્યાવરણના રક્ષણ માટે ઝુંબેશ ચલાવે છે।
કેવું પડે મહેશભાઈ, કેવું પડે મહેશભાઈ, પ્રથમ પહેલું તો એ જ કોને કે આ પર્યાવરણ દિવસ ઉજવવાની જરૂર ચેમ પડી?
પશાભાઈ બહુ સરસ સવાલ કર્યો અને ખેડૂત મિત્રોને પણ થશે કે આ દિવસ કેમ ઉજવો, એટલે વાત એવી છે કે 200 વર્ષ પહેલા આપણે પહેલા વિશ્વના દેશો જે કહીએ પશ્ચિમના દેશો અમેરિકા યુરોપ યુકે એ બધા દેશોએ ઔદ્યોગિક ક્રાંતિ કરી અને ઔદ્યોગિક ક્રાંતિ કરી એટલે એટલું બધું પ્રદૂષણ ફેલાવ્યું એના લીધે વિશ્વ તપ્યું અને બધી એની આડઅસરો જોવા મળી અને એટલે પછી આ લોકોને ચિંતા થઈ એટલે 1972 સાલમાં સ્ટોકહોમ ખાતે વિશ્વની પહેલી પૃથ્વી પરિષદ મળી અને એમાં બધા મોટા મોટા દેશના નેતાઓ આવેલા અને ભારતમાંથી આપણા સ્વર્ગસ્થ વડાપ્રધાન ઇન્દિરાબેન પણ ત્યાં ગયેલા અને એમણે પણ ભારતની ચિંતા વ્યક્ત કરી એટલે પછી એની વાત પછી કરીએ પણ મૂળ ત્યાંથી નક્કી થયું કે આ જે બધી સમસ્યાઓ ઉભી થઈ એ પર્યાવરણ બગડવા માંડ્યું એટલે એની સમસ્યાઓ ઉભી થઈ એટલે લોકોને સરકારને ખેડૂતોને બધાને જાગૃત કરવાની વિદ્યાર્થીઓને બાળકોને આવું કંઈક ઉજવીએ દર વર્ષે એટલે આપણા બધાના મનમાં ખ્યાલ રહે કે આપણે કુદરતનું જતન કરવાનું છે પર્યાવરણની જાળવણી કરવાની છે। એટલે જૂન મહિનામાં જે આ ઉજવવામાં આવ્યું જે સ્ટોકહોમમાં પરિષદ એટલે એવું નક્કી કર્યું કે 5 જૂને આખા વિશ્વમાં દર વર્ષે આ પર્યાવરણ દિવસ ઉજવવાનો।
પણ આ ખેતી અને ખેડૂતો માટે વિશ્વ પર્યાવરણ દિવસનું મહત્વ શું હોય શકે?
અરે ખેતી એ તો મુખ્ય પર્યાવરણ છે, પંચ તત્વો એટલે પર્યાવરણ, આજુબાજુનું વાતાવરણ એટલે પર્યાવરણ અને કુદરત એ તો પર્યાવરણ। વાત એવી છે કે આની મોટી અસર એ ખેતી પર પડી, અન્ન સુરક્ષા ઉપર પડી, વનસ્પતિ ઉપર પડી, પ્રાણીઓ ઉપર પડી અને ખેડૂત મિત્રો પણ જયારે પાઠ્યશાળામાં ભણ્યા હશે ત્યારે અને એમના સંતાનો ત્યારે જો ભણતા હશે તો એક આવે છે પાઠ વિજ્ઞાનમાં આહાર શૃંખલા, એટલે મોટું નાનાને ખાય, એટલે ઉંદર જીવ જીવાતોને ખાય, ઉંદરને સાપ ખાય, સાપને સમળી ખાય અને એમ કુદરત તેની રીતે સંતુલિત કરતું હતું અને એટલે આખું પર્યાવરણ ચાલતું હતું, એમાં કોઈને મુશ્કેલી નહોતી। હવે એમાં થોડી ગરબડ થઈ અને ગરબડ થઈ એની સીધી અસર ખેતી ઉપર પડી અને ખેડૂત મિત્રો આપણી ખેતી એ તો આપણી આજીવિકા છે, આપણું પેટ્યું રળવાનું સાધન છે, એની ઉપર અસર પડે કેમ ચાલે? અને એટલા માટે આ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ખેડૂતોએ પણ આમાં ભાગ લેવાની અને સાચવવાની બહુ જ જરૂર છે।
પણ મેશભાઈ અમે ખેડૂતો તો પેઢીઓથી આમ ચાર છોડવા ખેંચી કાઢીએ તો પાંચ બીજા વાઈએ જ છે, એમાં ભાઈ પર્યાવરણ જુદું ક્યાંથી આવ્યું? એટલે કે મારું કહેવાનું એ છે કે ખેતી અને પર્યાવરણ શું સંબંધ છે? બસ
પશાભાઈ, તમારો સવાલ બહુ સાચો. અને જયારે હું આવું શિક્ષણ આપવા ખેડૂતોમાં જતો આવું છું તો બધા ખેડૂતો પણ એવું કહેતા હોય છે કે અમારો શું દોષ, અમને કેમ ભણાવો છો?
હાચું.
કોને? ઉદ્યોગપતિઓને.
હાચું.
કોને? બીજા બધા જે અમેરિકામાં ને બધામાં ગાડીઓ ફેરવે છે, એર કન્ડિશન મશીનો લાવે છે, વોશિંગ મશીનો, એમની ગાડી ધોવા માટે પાણી વાપરે છે, એ બધાને કોને, અમને શું કામ ભણાવો છો? હવે એ વાત તો સાચી કે પાપ એમણે કર્યા, પણ એની અસર તો બધાને થાય. આપણે ગુજરાતીમાં બહુ સરસ કહેવત છે, ગોના પાપે પીંપળો બળે. હવે એની અસર આપણને થઈ એટલે આપણે પણ એની કાળજી તો રાખવી જ પડે. મારી ખેડૂત મિત્રોને ફરિયાદ નથી, પણ ક્યાંક આપણે પણ જવાબદાર છીએ, અથવા તો એ લોકોનો પણ ભોગ જાણે કે અજાણે બની ગયા છે. જંતુનાશક દવાઓ આપણે વાપરી અને વિપરીત અસરો થઈ, એટલા માટે આપણે ખેડૂત મિત્રો સાથે આ ચર્ચા કરવી પડે છે.
એનો અર્થ એમ કે ખેતી અને પર્યાવરણ બંને એકબીજા સાથે જોડાયેલા છે, તો એમાં જરા વિગતે સમજાવશો કે હવામાનનો ફેરફાર થાય તો એની ખેતી પર કેવી અસરો પડે?
ઉમાબેન, બહુ જ વિપરીત અસર પડે. બે દિવસ પહેલા હું પાદરા તાલુકાની મુલાકાતે હતો અને ખેડૂતો સાથે મારે બેઠક થયેલી. આપ સૌ જાણીએ છીએ ગુજરાતમાં ખાસ કરીને કે પાદરામાં સરગવાના ઝાડ થાય છે અને વનસ્પતિમાં ખાસ કરીને ફળો અને શાકભાજી એનું એક છાબડી એમ કહેવાય એવું છે. ખેડૂતો ચિંતા કરતા હતા કે ભાઈ અમારે સરગવાના ઝાડ ઉપર સરગવાની શીંગો નથી આવતી. એ ઉપરાંત જે પાદરામાં આંબા છે ત્યાં કેરીનું ઉત્પાદન ચિંતાજનક રીતે ઘટ્યું છે. એ ઉપરાંત એની ઘણી જે શાકભાજી પ્રખ્યાત છે એની ઉપરનું ઉત્પાદન પણ ઘટ્યું છે. એટલે એ લોકો ખાસા ચિંતાતુર છે. અને એવું વેરાવળના મિત્રોનું પણ કહેવું હતું, વેરાવળમાં નારિયેળીનું ઉત્પાદન ઘટ્યું છે. એટલે નારિયેળ થાય છે પણ એ નારિયેળની જે ગુણવત્તા છે એમાં ચાઠા પડી જાય છે અને એનું પાણી જે બહુ જગવિખ્યાત હતું કે બહુ સરસ મીઠું પાણી, અને એ પણ એની મીઠાશ ક્યાંક ગાયબ થઈ છે. નાગરવેલના પાન જે આપણે પાન ખાવામાં વાપરીએ છીએ ત્યાંની પ્રખ્યાત પાક, અને એ પાન પણ અસર થઈ છે. અને આપણી ગુજરાતની જગવિખ્યાત કેસર કેરી, એ કેસર કેરીનો કચ્ચર ઘાણ જાણે વળી ગયો. આવી તો કેટલીય સમસ્યાઓ ખેડૂત મિત્રોએ છેલ્લા વર્ષોમાં વેઠી છે અને એટલા માટે આપણે આ ચિંતા કરવી પડે છે.
સાચી વાત. પણ મહેશભાઈ, અમે ખેડૂતો ચોરી ને ચીકણું કરવામાં ન હોય, જ્યાં હડો થયો હોય એ કાપીને મેલી દઈએ. એટલે ખેડૂત તો એટલું જ પૂછે છે કે આ અસર બિલકુલ થાય જ ના, તો પછી ઓછી થાય એ ઓલે શું કરવું જોઈએ એ કહો હેડો.
પશાભાઈ, બહુ વાત સાચી કરી તમે. ગુજરાતીમાં એક સરસ કહેવત છે, જે પોષ તું એ માર તું એ ક્રમ દિશે છે કુદરતી. કુદરતે જ આપણને ખેતીમાં ને બધામાં વિકાસ સાધવામાં મદદ કરી, અને એ ખેડૂત પુત્ર એ ધરતી પુત્ર કહેવાયો. માં ધરતીનું રક્ષણ કરવું, ધરતી માં ખેડૂતનું રક્ષણ કરે, આજે ક્રમ ઊંધો થયો છે. આપણે ખેડૂતો પણ ક્યાંક લાલચુ ને લોભી બન્યા છીએ, એ મારે કમનસીબે એ કડવું સત્ય કહેવું પડશે. કારણ કે દુનિયાની હરોળમાં રહેવા માટે, બીજા સમુદાયોની હરોળમાં રહેવા માટે, વસ્તી વધારાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આપણે ઉત્પાદન તરફ વધ્યા, અને ઉત્પાદન વધારવા માટે જંતુનાશક દવાઓનો આશરો લીધો, રાસાયણિક ખાતરોનો આશરો લીધો, અને એને લીધે ખેતી પર, આબોહવા ઉપર એટલે ઘણી બધી અસરો થઈ. હવે જે તમે કહ્યું કે અમે તો ખેડૂતો જ્યાં કોહોયું ત્યાંથી કાપી નાખીએ, એ વાત બહુ સાચી. અને એટલે મારે એ કહેવું છે કે જે કુદરત આપણને પોષતી હતી, જે આપણને પાળતી હતી, અને એને આપણે દોહન કર્યું, એનું શોષણ કર્યું, માં ધરતીનું માં ભૂમનું શોષણ કર્યું, એટલે એની સજા આપણે ભોગવવી પડે છે. એટલે એનો પશ્ચાતાપ આપણે કરવો પડશે. કુદરતના ખોળે પાછા જઈએ, ફરીવાર કુદરતમાં જઈએ, કુદરતી વસ્તુઓથી જ કરીએ. એટલે જંતુનાશક દવાઓ તમે નાખો તો ઊંધઈ મરી જાય. હવે ઊંધઈ અને અળસિયા આ બે વસ્તુઓ તો જે જમીન છે ખેતીની એને બરાબર પોચી કરે છે. એટલે સૂર્યના કિરણો અને પાણી એ નીચે સુધી લઈ જાય છે. એટલે જે કુદરતી ખાતર જે આપણે આપીએ છીએ તે પણ નીચે સુધી જાય છે, અને એને લીધે આપણું પાક ઉત્પાદન, કૃષિ ઉત્પાદન આગળ વધ્યું. હવે આપણે એ જંતુનાશક દવાઓ નાખીને ઊંધઈ અને અળસિયાને મારી નાખ્યા, એટલે વાત એ કરવાની કે એને કાપી નાખો. કાપી નાખો એટલે જંતુનાશક રાસાયણિક દવાઓનું ઉત્પાદન આપણે જે થાય છે એનો બહુ વપરાશ ના કરીએ. સાદી પદ્ધતિઓ જે આપણા પૂર્વજો વાપરતા હતા, કે જે લીંબુડી આવે છે અને લીંબુડીનું જે તેલ છે એ તેલનો છંટકાવ કરો, એની ગંધથી આ વસ્તુઓ દૂર થશે, ઉધઈ પણ જીવતી રહેશે, અળસિયા જીવતા રહેશે. હવે અળસિયા જે છે એ ખેડૂતનો એક સાચો મિત્ર કહી શકાય.
સાચું,
અને ખેડૂતોની ઘણી મજૂરી ઘટાડે. જેમ કે ખેડૂતે હળ લઈને એને ખેતર ખેડવું પડે, એની જગ્યાએ આ અળસિયું પોતે તમારું ખેતર ખેડી આપે છે. હવે એ અળસિયાને મારી નાખે પોસાય ખરું? તમે જંતુનાશક દવાઓ નાખો એટલે બિચારા અળસિયાઓ સહન ના કરી શકે ને મરી જાય. એટલે તમે તમારા પગ ઉપર તો કુહાડો મારો છો. આ વાત આપણે જાણતા નથી. બાકી ખેડૂતો હું નથી માનતો કે હિંસા કરે, પણ એને ખબર નથી કે જંતુનાશક દવાઓથી શું નુકસાન થાય છે. એટલે ખેડૂત મિત્રો, હવે તો આપણે સમજ્યા ને કે જંતુનાશક દવાઓ નુકસાન કરે તો એને શું કામ ના ઘટાડવી. એટલે પશાભાઈ, જે કોહવેયું કાપી નાખવાની વાત જે તમે કરી એ જ વાત છે કે જંતુનાશક દવાઓનો વપરાશ ઘટાડીએ, રાસાયણિક ખાતરનો વપરાશ ઘટાડીએ, અને આપણું જૂનું રાસાયણિકની જગ્યાએ છાણિયું ખાતર, કુદરતી ખેતી તરફ આગળ વધીએ. એને બીજા અર્થમાં હું કહું તો આળસુ ખેતી. આળસુ ખેતી એટલે ખેડૂતોએ બહુ પરિશ્રમ જ નહીં કરવાનો, કુદરતની જાતે એની મેળે બધું કર્યા કરે.
ખેતીમાં આ કેમિકલ્સ વાપરવાથી નુકસાન શું થાય છે?
પહેલી વાત તો એ, એટલે કેમિકલ ના વાપરીએ એટલે એનો ખર્ચો ઘટી ગયો. બીજું કે કેમિકલ વાપરવાથી પાણી વધુ વપરાય છે એટલે પાણી ઘટી જશે. કેમિકલ વાપરવાથી જે પાક ઉત્પાદન હોય, અનાજ ને બધું, એ બધામાં ઝેરી તત્વો આવે છે અને એ શરીરમાં જાય અને એટલે બહુ નુકસાન કરે. એટલે સ્વાભાવિક છે કે કેમિકલ ના વાપરીએ તો એ કેમિકલના તત્વો નહીં આવે તો તંદુરસ્ત રહીશું. કે કેમિકલ વગરનું મળતું હોય, પૈસા બચતા હોય, આરોગ્ય સુધરતું હોય, આપણી તંદુરસ્તી સુધરતી હોય, પહેલું સુખ તે જાતે ના રહ્યા.
વાત તો ભાઈ બરાબર વિચારવા જેવી જ છે, પણ તો પછી આ અસર ઓછી કરવા ખેડૂતોએ શું કરવું જોઈએ? કોહેડો
ખેડૂતોએ એ કરવું જોઈએ કે જે છેડા પાડના વૃક્ષો ખરા તેને જાળવવા પડે.
હા,
ખેડૂતોએ ખેત ઉત્પાદન વધારે લેવા માટે લોભિયા બન્યા હતા અને એ છેડા પાડના વૃક્ષો એમણે કાપી નાખ્યા હતા. કે એક પામાં ઘઉં કે ડાંગર કે ચોખાની ખેતી વધારે થાય એટલે ખેડૂતોએ ફરી વાર એ છેડો પાડતો રાખવો જ પડશે અને એમાં વિવિધ જાતના વૃક્ષો વાવવા પડશે. એ જે વૃક્ષો વાવશો એટલે મારે તમને થોડું એવું કહેવું પડે ખેડૂત મિત્રો કે જે પક્ષીઓ આવશે એ પક્ષીઓ તમારા જે જીવજંતુઓ છે એને કેટલી સરસ રીતે મજાથી આરોગશે અને તમારી ખેતીને બચાવશે.
ટૂંકમાં એટલું નક્કી કે છોકરાના છોકરા કે ઈઓના છોકરાઓને જો ઘઉં, ડોંગર કે કેરી, ચીકુ, કેળો જેવી ચીજો જમીનમાં પાકથી બતાવવી હશે તો અમારા ખેડૂતોએ સુધરવું પડશે.
હા, બિલકુલ સાચી વાત પશાભાઈ. મહેશભાઈ, આજે આપે તેજી ને ટકરો જેવી ખૂબ સરસ વાત સમજાવી છે, આપનો ખૂબ ખૂબ આભાર.
અને ઉમાબુન, આ DSC અને સજ્જતા સંઘ કે ઈઓની સાથી સંસ્થાઓ તો વર્ષોથી એ જ કહેતી આવી છે કે કુદરત કોરા પાછા ફરો, પણ બીજાની હંગાત અમ ખેડૂતો આપેલા એ રસાયણના રવાડે ચડી જાય. એ વાત તો સાચી.
અને એટલે જ તો આપણે હવે આ દીવાદાંડી ત્રિમાસિકના માધ્યમથી જળ જમીનની જાળવણી અને યોગ્ય રીતે ખેતી કરવાની વાત પુસ્તિકા સ્વરૂપે મોકલવાનું શરૂ કર્યું છે. એનો ખરીફ અંક બસ તૈયાર થવામાં છે.
લે હા, એ મેળવવા તો ટપાલ લખવાની છે ને?
જે મિત્રોએ પોસ્ટકાર્ડ ના લખ્યું હોય એ પૂરા નામ સરનામા સાથે લખી જ નાખજો, જેથી પરેશભાઈ દીવાદાંડીનો ખરીફ અંક મોકલવાની વ્યવસ્થા કરશે.
એમાં હંગાત આજના સવાલનો જવાબ એ લખી જ નાખજો.
પણ સવાલ તો પૂછવા દો.
હા, પૂછો પૂછો.
તો લખો મિત્રો, કેમિકલ વગરની ખેતીથી શું ફાયદો થાય છે?
સવાલ બરાબર સાંભળ્યો ને? કેમિકલ વગરની ખેતીથી શું ફાયદો થાય?
આજે પરેશભાઈ ને તમારા બીજા મિત્રો 0 27 17 235 995 આ નંબર પર જવાબ નોંધવા બેઠા જશે. ફોન પણ કરી લેજો. 114માં હપ્તાના સવાલનો સાચો જવાબ આપનારામાંથી ઇનામ જીતનારા બે મિત્રોના નામ પણ તૈયાર જ છે. લો વાંચો, આ બીજું ઇનામ કોને મળ્યું છે?
લાવો તો ભાઈઓને બોલો. 151 રૂપિયાનું ઇનામ જીતા છે જિલ્લો રાજકોટ વાયા ઉપલેટા અને ગામ ભીમોરાના મારવણિયા મગનભાઈ બી.
અને 251 રૂપિયાનું પહેલું ઇનામ જીતનારા મિત્ર છે બનાસકાંઠા જિલ્લાના થરાસ તાલુકાના ડોડ ગામના પટેલ ધનજીભાઈ દેવજીભાઈ.
તમને બંનેને અભિનંદન.
બીજા તમામ જાગૃત મિત્રોને પણ લાખ લાખ ધન્યવાદ.
વાહ વાહ. અને ભાઈ, ફોન અંગાતે પેલું પોસ્ટકાર્ડ હા એ લખવાનું તો યાદ ચાલે? સરનામું યાદ કરાઈ દઉં. લો તારે હેડો લખો. સત્તાન સંઘ લાવે ખેતી રંગ, DSC સરકારી ટ્યુબવેલ પહે બોપલ અમદાવાદ 58.
મિત્રો, યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગાખાન ફાઉન્ડેશનની સહાયથી DSC અને સજ્જતા સંઘ દ્વારા પ્રસ્તુત આ કાર્યક્રમનો હેતુ આપણી ખેતીમાં રંગ લાવવાનો છે, એટલે વાવણી વખતે પણ સજીવ ઔષધોનો જ ઉપયોગ વધારે કરજો. એટલી ભલામણ સાથે કહી દઈએ, નમસ્તે, આવજો.